બીજો પેરેગ્રાફ છે, ધ્યાનથી સમજવી વાતને. એક એક પહેલેથી, કેમ કે 150 પાનાનું લગભગ પ્રકરણ છે, પહેલેથી છેલ્લે સુધી એનું સરસ અનુસંધાન છે. દેહનો સંયોગ છૂટવો તે મુનિરાજને આધીન નથી. શું કહ્યું? એક દેહનો સંયોગ છે મુનિરાજને, અને બીજો એક વસ્ત્રનો સંયોગ જે મુનિરાજને હોતો નથી. મુનિરાજને દેહનો સંયોગ હોય છે, વસ્ત્રનો સંયોગ હોતો નથી. તો એનો ખુલાસો કરવાનો છે આજે. આકિંચન્ય કાંઈ પણ પરિગ્રહ 24 પ્રકાર ત્યાગ કરે મુનિરાજજી, 10 પ્રકારના બહિરંગ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો મુનિરાજને ત્યાગ હોય છે. એમાં આવી જાય છે આ વસ્ત્ર વગેરેનો પણ મુનિરાજને શું છે, ત્યાગ છે. અને અંતરંગમાં ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વ નવનો કષાય, એ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. અને બહિરંગમાં 10 પ્રકારના છે, સોનું ચાંદી ધન ધાન્ય દાસી દાસ વસ્ત્ર પાત્ર વગેરે જે પ્રમાણે 10 આવે છે, એ 10 પ્રકારના બહિરંગ પરિગ્રહનો ત્યાગ મુનિરાજને જોવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે મુનિરાજને જેમ સંયોગમાં દેહ જોવામાં આવે છે તેમ વસ્ત્ર પણ જોવામાં આવે તો શું વાંધો? પ્રશ્ન ખ્યાલ આવે ને? સમજો, એનું સમાધાન બહુ સરસ કર્યું છે ગુરુદેવશ્રીએ. દેહનો સંયોગ છૂટવો તે મુનિરાજને આધીન નથી. વસ્ત્રની શું સ્થિતિ છે જુઓ. વસ્ત્રાદિનો રાગ છૂટી જતા બહારમાં વસ્ત્રાદિ પણ છૂટી જાય છે. દેહનો રાગ પણ છૂટ્યો છે, વસ્ત્રનો રાગ પણ છૂટ્યો છે, પણ સ્થિતિ કેવી છે કે વસ્ત્રનો રાગ છૂટી જાય ને તો વસ્ત્ર છૂટી જાય છે, પણ દેહનો રાગ છૂટે ને તો દેહ નથી છૂટી જતો. તો વાત એ છે કે વસ્ત્રનો રાગ છૂટે છે તો જેમ વસ્ત્ર છૂટી જાય છે ને, તો મુનિરાજને દેહનો રાગ છૂટી જાય છે તો દેહ પણ કેમ નથી છોડી દેતા? તો સમાધાન છે, દેહનો સંયોગ છૂટવો તે મુનિરાજને આધીન નથી. વસ્ત્રાદિનો રાગ છૂટી જતા બહારમાં વસ્ત્રાદિ પણ છૂટી જાય છે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શું છે આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે? એટલે શું કે નૈમિત્તિકમાં જેમ આપણે વસ્ત્ર પહેર્યા છે ને, વસ્ત્ર પહેર્યા છે તો એ વસ્ત્ર જે પહેર્યા છે તો એ અંદરમાં જીવને રાગ છે. વસ્ત્ર પહેરવાનો શું છે? રાગ. તો વસ્ત્ર છે નિમિત્ત છે, અને અંદરમાં રાગ છે શું છે? નૈમિત્તિક છે. વસ્ત્ર નિમિત્ત અને રાગ નૈમિત્તિક છે. મુનિરાજને બહારમાં વસ્ત્ર નથી તો નિમિત્તમાં વસ્ત્ર નથી, તો નૈમિત્તિકમાં વસ્ત્ર પહેરવાનો રાગ પણ નથી જોવામાં આવતો. એ કહે છે જુઓ, છૂટી જતા બહારમાં વસ્ત્રાદિ પણ છૂટી જાય છે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ વસ્ત્રની જેમ શરીર ઉપરનું મમત્વ છૂટી જતા શરીર પણ છૂટું પડી જાય એવો નિયમ નથી. કેટલી સરસ વાત છે. ભાઈ સવારનો સમય છે ભાઈ, અને શાંતિથી સૂક્ષ્મ ચર્ચા. આ કોઈ એક હતો રાજાને એક હતી રાણીને રાજા રાણીની વાત કરીને વાર્તા પૂરી કરવાની વાતો નથી. સિદ્ધાંતની મૂળ મુદ્દાની વાતો છે આ. મુનિરાજને શરીર પ્રત્યેનો પણ રાગ છૂટ્યો છે અને વસ્ત્ર પ્રત્યેનો પણ રાગ છૂટ્યો છે, પણ વસ્ત્ર શું થાય છે? છૂટી જાય છે. તો વાત એવી છે કે વસ્ત્ર છૂટી જાય તો શરીર કેમ નથી છૂટી જતું? એમને મોહ તો બે પ્રત્યેનો છૂટ્યો છે. પ્રશ્નનું સ્વરૂપ સમજશો ને તો અડધો કલાક તમને આનંદ આવશે. પ્રશ્નનું સ્વરૂપ નહીં સમજતો તો અડધો કલાક એમને એમ પૂરું થઈ જશે, કેમ કે આ એ પ્રકરણ છે આખું. જો પણ વસ્ત્રની જેમ શરીર ઉપરનું મમત્વ છૂટી જતાં શરીર પણ છૂટું પડી જાય એવો નિયમ નથી. જો કેમ, દેહ તો પરમાણુઓનો સંયોગ છે, વસ્ત્ર પણ પરમાણુનો સંયોગ છે. છે તો બે પરમાણુનો સંયોગ, દેહ પણ પરમાણુનો સંયોગ છે, વસ્ત્ર પણ પરમાણુનો સંયોગ છે. પણ જો હવે દેહ તો પરમાણુનો સંયોગ છે, તેનો વિયોગ આયુ કર્મની સ્થિતિ પૂરી થાય ત્યારે થાય છે. જોયું, આ વસ્ત્ર જે છે એને આયુ કર્મ સાથે કોઈ સંબંધ છે ના? તો મુનિરાજને વસ્ત્ર પ્રત્યેનો રાગ છૂટી ગયો, વસ્ત્ર છૂટી ગયું, પણ દેહ પ્રત્યેનો રાગ છૂટ્યો છે ને, પણ દેહ તો ક્યાં સુધી જોવામાં આવે? જ્યાં સુધી આયુ કર્મનો ઉદય હોય ત્યાં સુધી દેહ તો જોવામાં આવે. અરે મુનિરાજની શું વાત કરીએ, તીર્થંકર પરમાત્માને પણ દેહ તો જોવામાં આવે છે. હા, મુનિરાજને તો ચલો સંજવલનનો પણ રાગ થોડો જીવતો છે, સિમંદર ભગવાનને તો વીતરાગ છે, છતાં પણ એમને પાસે શરીર છે કે નહીં બોલો હવે? તો રાગ છૂટી ગયો તો કેમ શરીરને નથી છોડી દેતા એ? તો કહે છે કે દેહનું રહેવું એ આયુ કર્મના ઉદયને આધીન છે, વસ્ત્રનું રહેવું એ આયુ કર્મના ઉદયને વાળી સાથે એનો કોઈ સંબંધ છે નહીં. તેનો વિયોગ આયુ કર્મની સ્થિતિ પૂરી થાય ત્યારે થાય છે, પણ તેના ઉપરનું મમત્વ છોડીને, એટલે દેહ ઉપરનું મમત્વ છોડીને નિર્મોહી ચૈતન્ય સ્વભાવમાં જાગ્રત રહેવું તે ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. નિર્મોહી આત્મ સ્વભાવમાં, નિર્મોહી આત્મ સ્વભાવમાં એ આકિંચન. મુનિઓને શરીર, વાણી, પુસ્તક વગેરે જો વસ્ત્ર નથી લખ્યું, મુનિઓને શરીર, વાણી, પુસ્તક વગેરે વિદ્યમાન હોય છે તો પણ તે પ્રત્યે જરા પણ મમત્વ રાખતા નથી, તેમને ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે, બહુ સુંદર પ્રશ્ન છે આ, અહીં કોઈ પ્રશ્ન કરે કે મુનિઓને જેમ શરીરાદિ મમત્વ વગર હોય છે, મુનિઓને જેમ શરીરાદિ મમત્વ વગર હોય છે, હવે ઉલટો પ્રશ્ન, તેમ મમત્વ વગર વસ્ત્ર પણ માનવામાં આવે તો શું વાંધો? વાહ, સમજાવ્યો પ્રશ્ન. મુનિઓને દેહ છે કે નહીં? છે. મમત્વ છે? દેહ છે પણ મમત્વ છે કે ના? તો પછી એવી જ રીતે મમત્વ વગર વસ્ત્ર રાખે તો શું વાંધો આવે? વાત તો જરાક વિચાર માગે એવી છે ને. હા, વસ્ત્ર રાખે પણ શું ના હોય? મમત્વ ના હોય. દેહ છે ને મમત્વ નથી, એવી રીતે વસ્ત્ર છે ને મમત્વ નથી, તો શું વાંધો આવે? એનું સમાધાન કર. ભાઈ, દેહની વાત અલગ છે, દેહનો કેસ અલગ છે, વસ્ત્રનો કેસ અલગ છે. એ તો કહ્યું ને કે દેહ એ આયુ કર્મના ઉપર ડિપેન્ડ છે, વસ્ત્ર કોઈ આયુ કર્મ ઉપર ડિપેન્ડ નથી. તું એમ કહે કે જેમ દેહ પ્રત્યે મમત્વ ન હોય એને દેહ રહે, એમ વસ્ત્ર પ્રત્યે મમત્વ ન હોય ને વસ્ત્ર રાખે, તો તું કહેશે કે વસ્ત્ર રાખે ને મમત્વ ના હોય એમ બને નહીં. જો અહીં કોઈ પ્રશ્ન કરે કે મુનિઓને જેમાં શરીરાદિ મમત્વ વગર હોય છે, જેમ શરીરાદિ મમત્વ વગર હોય છે તેમ મમત્વ વગર વસ્ત્ર પણ માનવામાં આવે તો શું વાંધો? એનો ઉત્તર, શરીર, આહાર, પુસ્તક વગેરે તો સંયમના નિમિત્તો છે. એના નિમિત્ત છે સંયમના નિમિત્ત છે. શ્રીમદ જે લખ્યું ને, માત્ર દેહ તે સંયમ હેતુ હોય. મુનિરાજને દેહ સંયમના અર્થે છે. પછી બીજું શું છે? આહાર એ પણ સંયમના અર્થે છે. મુનિરાજ આહાર લે છે તો પણ શુદ્ધોપયોગ માટે લે છે, અને ઉપવાસ કરે છે તો પણ શુદ્ધોપયોગ માટે કરે છે. સમજાય છે? આહાર શરીરને પુષ્ટ કરવા માટે નથી લેતા, શુદ્ધોપયોગ માટે લે છે. અને મોહી જીવ છે ને, ભોજન કરે તો એ શરીરને પુષ્ટ કરવા માટે, અને ભૂખ્યો રહે તો પણ શરીરના માટે ડાયટિંગ કરે છે ને. હા, એ નથી, એક ટાઈમ ખાવાનું ઓછું કરી દીધું. શા માટે? આત્માના કલ્યાણ માટે કે દેહ માટે? દેહ માટે. જુઓ કેવો ઉલટો જીવ છે આ. હા, જુઓ, નથી કહેતા જ્ઞાની પુરુષો જીવવા માટે ખાય છે, અને આ મોહી જીવ ખાવા માટે જીવે છે. તેમાં અંતર ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, જીવવા માટે ખાય છે, એટલે આ ટકે ને, એટલા માટે આહાર લેવો પડે છે. બસ એટલી વાત છે. નિમિત્ત નિમિત્ત થોડો સંબંધ છે એવી જાતિનો, તો લેવો પડે છે આહાર. અને રાગી પ્રાણી છે એ તો ખાઓ ને બધું, અને એમ પાછા કૂતર કરે પાછું હોય ને કે બધું ભગવાને ઉગાડ્યું છે, શું કામ ખાવા માટે તો ઉગાડ્યું છે. હા, પછી ભગવાન ઉપર પાછું લગાવી દે, બધું ઉગાડ્યું શું કામ, બટાકા ને ગાજર ને મૂળા ને બધું ખાવા માટે તો ઉગાડ્યું છે. આ જૈનોના તર્ક છે, બીજાના નહીં પાછા. હા, એને રસના ઇન્દ્રિયની ગ્રદ્ધતાની એવી લોલુપતા છે કે પોતાના દોષને પુષ્ટ કરવા માટે ભગવાનનો આધાર આપે છે પાછો એમાં. એનો ઉત્તર છે, જુઓ, શરીર આહાર પુસ્તક વગેરે તો સંયમના નિમિત્તો છે, વસ્ત્ર કાંઈ સંયમનું નિમિત્ત નથી. જોયું અંતર પાડ્યું, વસ્ત્ર એ સંયમનું નિમિત્ત નથી ભાઈ, આ એ તો રાગને સૂચિત કરે છે ઉપરથી. જો વસ્ત્ર તો રાગનું, એટલે પછી શેનું? અસંયમનું નિમિત્ત છે. વસ્ત્ર હોય સાથે સંયોગ છે ને વસ્ત્રનો, તો ત્યાં કહે છે એ રાગ અંદરમાં વિદ્યમાન છે, તો અસંયમની ઘોષણા કરે છે. બુદ્ધિપૂર્વક વસ્ત્ર રાખે, બુદ્ધિપૂર્વક વસ્ત્ર રાખે એટલે ખ્યાલ આવ્યું, કપડાં જાતે પહેરે, વસ્ત્ર તરફનો વિકલ્પ હોય, છતાં કોઈ કહે કે મને તે પ્રત્યે રાગ નથી, તો તેની વાત જૂઠી છે. હવે બહુ સારી બીજી વાત હવે આવે છે, મેં કહ્યું બહુ સરસ વાત છે. હવે જોજો, નિર્મમત્વપણે વસ્ત્રનો સંયોગ ક્યારે ગણાય? વાહ, શું ખુલાસા છે સમય. નિર્મમત્વપણે વસ્ત્રનો સંયોગ, સમજો જરાક વાતને. મુનિરાજને દેહનો સંયોગ છે ને મમત્વપણે કે નિર્મમત્વપણે? નિર્મમત્વપણે. એવી રીતે મુનિરાજને નિર્મમત્વપણે વસ્ત્રનો સંયોગ પણ ક્યારે કહેવાય? નિર્મમત્વપણે વસ્ત્રનો સંયોગ, માને વસ્ત્રનો સંયોગ હોય પણ મમત્વપણું ના હોય, એવું ક્યારે બને કે મુનિરાજ આત્માની સ્વરૂપની આરાધના કરી રહ્યા છે, અંદરમાં ઉપયોગ છે, અને એ વખતે બહારમાં કોઈ આવીને એમને વસ્ત્ર ઉપર ઓઢાડી જાય, વસ્ત્ર શું કરે ઉપર ઓઢાડી જાય. પાઠ છે આઠમા અધિકારમાં. હા, એ ઓઢ, કોઈને ખ્યાલ નથી, કોઈ બિચારો ગોવાળિયા જેવો જીવ છે, એને ખબર ને જંગલમાં કે એમને કેટલી ઠંડી લાગતી હશે આવી, તો એ બાજુમાં કપડું હતું તો શું કર્યું? મુનિરાજની ઉપર ઓઢાડી. તો મુનિરાજને વસ્ત્ર ઉપર મમત્વ છે નથી ને? તો જેમ દેહ પર મમત્વ નથી, તો વસ્ત્ર કોઈ ઓઢાડીને ગયું ને, તો નિર્મમત્વપણે વસ્ત્રનો સંયોગ કહેવાય. સંયોગ છે પણ નિર્મમત્વપણે, અને બુદ્ધિપૂર્વક શાલને ચાદર ઓઢે તો મમત્વ થયું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આગળ આવશે કે બુદ્ધિપૂર્વક વસ્ત્ર ઓઢ્યું ને, તો એ વસ્ત્રની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો, વસ્ત્ર થયું નિમિત્ત, મને એ એ આત્માના પરિણામની સાથે એને પહેરવાનો રાગ થયો ને, તો એ રાગ જે છે એ નિમિત્ત છે, અને વસ્ત્રનો સંયોગ થયો નૈમિત્તિક થઈ ગયું, ત્યાં એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ ગયો માને. અને કોઈ આવીને વસ્ત્ર ઉઢાડી દીધું અને એમના જ્ઞાનમાં સહજ જણાયું, જણાયું ઉપયોગ બહાર આવ્યો, તો નિમિત્ત નૈમિત્તિક નહીં કહેવાય, કેમ કે અંદરમાં રાગ નથી ને પહેરવાનો, નિમિત્ત નિમિત્ત, તો જ્ઞે જ્ઞાયક સંબંધ કહેવાશે. કયો કહેવાશે? જ્ઞે જ્ઞાયક, કે વસ્ત્ર એમના જ્ઞાનની સ્વચ્છતામાં જણાવ્યું તો વસ્ત્ર તો થઈ ગયું ગે, અને અહીંયા જ્ઞાનની સ્વચ્છતામાં જણાવ્યું તો આ તરફ છે જ્ઞાયક અને પેલી બાજુ છે, તો ઘે જ્ઞાયક સંબંધ કહેવાયો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ના કહેવાયો. આપણે જે કપડાં પહેરીએ છીએ ને, હા, સ્વેટર, શાલ, મફલર, આ તે બધું પહેરીએ છીએ ને, એની સાથે કયો સંબંધ છે? ઘે ગયા કે નિમિત્ત નૈમિત્તિક? નિમિત્ત નિમિત્ત, કેમ કે અંદરમાં રાગની સાથે જોડાણ છે, સમજાય છે કે નહીં? નિમિત્ત નૈમિત્તિક છે. અને મુનિરાજના ઉપર કોઈ વસ્ત્ર નાખી જાય તો નિમિત્ત નિમિત્તની કયો સંબંધ છે? ઘી ગયા એક સંબંધ છે, આઈ કહે છે. એટલા સુરસ ખુલાસા છે, જુઓ. નિર્મમત્વપણે વસ્ત્રનો સંયોગ ક્યારે ગણાય? જ્યારે મુનિવરો સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક આત્મ ધ્યાનમાં લીન હોય અને બહારના પદાર્થોનું લક્ષ્ય જ ન હોય, તે વખતે કોઈ બીજા આવીને તેના ઉપર વસ્ત્ર નાખી જાય તો તે વખતે પરિષેહ ગણાય. 22 પ્રકારના પરિષેહ, ઉપસર્ગ જે કહેવાય ને, પરિષેહ કહેવાય. હા, જો તે વખતે પરિષેહ ગણાય, અને તે વખતે તે મુનિરાજને તે વસ્ત્ર રાગનું નિમિત્ત નથી. ખ્યાલ આવ્યો? કેમ કે વસ્ત્ર પહેરવાનો રાગ ક્યાં છે, એટલા માટે રાગનું નિમિત્ત નહીં કહેવાય. પણ શેનું નિમિત્ત છે? જ્ઞાનનું નિમિત્ત. એ વસ્ત્ર નિમિત્ત તો થયું, પણ શેમાં નિમિત્ત થયું? જ્ઞાનમાં નિમિત્ત થયું. ખ્યાલ આવે છે કે નહીં? આ જીવને વસ્ત્ર શેમાં નિમિત્ત છે? આ જીવને, અજ્ઞાનીને, રાગમાં નિમિત્ત છે. વસ્ત્ર રાગમાં નિમિત્ત છે. રાગ થયો તો એમાં વસ્ત્ર સામે છે ને, તો રાગમાં વસ્ત્ર નિમિત્ત છે. મુનિરાજના, મુનિરાજને એ વસ્ત્ર શેમાં નિમિત્ત છે? જ્ઞાનમાં નિમિત્ત છે. આવી વાત છે ભાઈ, જરા થોડું સૂક્ષ્મ કદાચ લાગે, પણ સમજવા જેવી છે વાત. આ તે વસ્ત્ર સાથે ગે ગાયક સંબંધ છે. વસ્ત્ર ધારણ કરવાનો રાગ હોવા છતાં, શું કહે છે? વસ્ત્ર ધારણ કરવાનો રાગ હોવા છતાં જો મુનિપણું માને તો તે જીવને સમ્યક દર્શન પણ હોતું નથી. મુનિ દશાને અને નિર્ગ્રંથતાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ મુનિ દશાને અને વસ્ત્રને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. આ જો એક એક વાત કેવી નવી નવી આવે છે. હા, મુનિ દશાને અને નિર્ગ્રંથતા, બહારમાં વસ્ત્રાદિનું ન હોવું, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એની સાથે મુનિ દશાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ કપડાની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. બહારમાં વસ્ત્રનું ન હોવું ને અભાવરૂપ નિમિત્ત કહેવાય, અભાવરૂપ, અને વસ્ત્રનું હોવું એ સદભાવરૂપ નિમિત્ત. તો મુનિરાજને નિર્ગ્રંથતા અને વસ્ત્રનું હોવું એ સગ્રંથતા, ગ્રંથ મારે વસ્ત્ર છે ને, તો મુનિરાજને, સમજો, નિર્ગ્રંથતા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, વસ્ત્ર સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. અને આપણને નિર્ગ્રંથતા સાથે કે વસ્ત્રની સાથે, વસ્ત્ર સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. મુનિરાજને ફરીથી કહું છું, મુનિરાજને નિર્ગ્રંથતા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને વસ્ત્ર સાથે ગે ગાયક સંબંધ છે. જો કોઈ નાખી જાય તો ગે ગાયક સંબંધ છે, અને નિર્ગ્રંથતા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો હંમેશા હોય છે, એ હંમેશા હોય છે. હા, શરીર મતલબ નિર્ગ્રંથ એટલે નિર્ગ્રંથ માને બહારમાં વસ્ત્રનું ન હોવું, એટલું વસ્ત્રનું. ગ્રંથ માને, એક બીજો અર્થ શું છે, ગ્રંથ માને ગાંઠ. કપડું તમે કોઈ પણ પહેરો ને તો ગાંઠ મારવી પડે. આપણે જે બટન લગાવીએ છીએ પણ એક ગાંઠ જ છે. પહેલાં આમ એક દોરી બાંધતા હતા ને, ધીમે ધીમે શોધખોળ થઈને આપણે શું કરવા લાગ્યા, આ ક્લિપ લગાવે, બટન લગાવે, ગાંઠ છે. વસ્ત્ર પહેરો તો તમારે ગાંઠ લગાવવી પડે. નાનું છોકરું બાળોતિયું પણ શું કરે છે, આમ ગાંઠ બાંધે છે ને, તો ગાંઠ, અને એ ગાંઠ છૂટી ગઈ ને તો એ કહે છે વસ્ત્ર નથી, તો નિર્ગ્રંથ, એટલે ગાંઠ નહીં જોવામાં આવે, એને વસ્ત્ર નથી જોવા, એનું નામ બહારમાં એ જેમને વસ્ત્ર આદિનો પરિગ્રહ નથી જોવામાં આવતો એને નિર્ગ્રંથ કહેવામાં આવે છે. અને અંદરમાં જોવામાં આવે ને, અંદરમાં જોવામાં આવે તો એમને મિથ્યાત્વ અને રાગાદિ પરિણામનો કષાયનો મુખ્ય રૂપથી મોટા રૂપથી એમનો ત્યાગ થઈ ગયો છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનો ત્યાગ છે. તો અંતરંગમાં નિર્ગ્રંથપણું છે. અને અંદરમાં ત્રિકાલી દ્રવ્ય પંચમ ભાવને જોવામાં આવે ને, એ તો ત્રિકાલ દિગંબર રૂપ છે. ખ્યાલ આવે ને? હ, તમને ખ્યાલ છે ગુરુદેવને, ગુરુદેવ જ્યારે સભામાં કહેતા હતા કે આ બધું બાયડી છોકરા કુટુંબ પરિવાર એમાં તારું કાંઈ નથી, તો સ્વામીજીને કોઈ કહેતું હતું કે તો પછી અમારે બાવા થઈ જવું, શું થઈ જવું, આ બાવા લોકો હોય છે ને, પેલા બાવા લોકો નથી આવતા બધું ધપૂતી કરીને પેલા ઉઢીને બાવા, તો બાવા થઈ જવું. તો ગુરુદેવ જવાબ આપતા હતા કે બાવા થઈ જવું નહીં, તું બાવો જ છે, બાવો છે. કેમ કે પંચમ ભાવ છે ને, ગાયક ભાવ, એના સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર કાંઈ હોય, ગાયક ભાવનું કાંઈ હોય, તો ગાયક ભાવ માણે તારો શુદ્ધાત્મા બાવો જ છે. સ્વામીજીના જવાબ જુઓ, એક એક જુઓ. મુનિદશાને અને નિર્ગ્રંથતાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ મુનિદશાને અને વસ્ત્રને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. વસ્ત્ર ઉપરનું મમત્વ છૂટી ગયા પછી વસ્ત્ર ધારણ કરવાની બુદ્ધિ થાય એમ બને જ નહીં. વસ્ત્ર છોડવાની ક્રિયા આત્માની નથી, વસ્ત્ર તો એના કારણે સ્વયં જ છૂટે છે. પણ વસ્ત્રનો રાગ છોડતા બહારમાં બુદ્ધિપૂર્વક વસ્ત્રનો સંગ હોય જ નહીં એવો નિયમ છે. રાગ છૂટી ગયો ને પછી બુદ્ધિપૂર્વક કપડાં પહેરવાનો ભાવ હોય નહીં, બરાબર છે? જેમ ભાઈ મારે કંદમૂળનો રાગ છૂટી ગયો, તો કંદમૂળનો રાગ છૂટી ગયો તો પછી બુદ્ધિપૂર્વક કંદમૂળ ખાશે? પણ કોઈ બેરે જોરે મોઢું ખોલીને ચાર જણ પકડીને ખવડાવી દે એ વાત અલગ છે, પણ બુદ્ધિ રાગ છૂટી ગયો પછી નહીં ખાય, બરાબર? મુનિ દશામાં વિકલ્પ ઉઠે ત્યારે શાસ્ત્ર વગેરેનું આલંબન હોય, પરંતુ તેનો પણ આગ્રહ હોતો નથી. પણ વસ્ત્ર ધારણ કરવાનો રાગ તે તો અશુભ ભાવ છે. જોયું? તે તો મુનિ દશામાં હોતો જ નથી. શાસ્ત્ર તો ખરેખર વીતરાગ ભાવનું નિમિત્ત છે. જ્યારે સાક્ષાત વીતરાગ ભાવમાં લીનતા થતી નથી અને વિકલ્પ ઉઠે છે, ત્યારે વીતરાગ ભાવના નિમિત્તો પ્રત્યે લક્ષ હોય છે, ત્યારે અશુભ ભાવથી બચીને જેટલો વીતરાગ ભાવ ટકાવી રાખે છે તેટલો પરમાર્થે આકિંચન્ય ધર્મ છે. તે વખતના શુભરાગને ઉપચારથી આકિંચન્ય ધર્મ કહેવાય છે. જેને શુભરાગની મમતા છે તેને તો એકલો અધર્મ છે. રાગનું મમત્વ છોડીને રાગરહિત સ્વભાવના શ્રદ્ધા જ્ઞાનપૂર્વક જ ધર્મ હોય છે. તો એ પ્રકારે છે. વિસ્તારથી આગળ બીજી પણ ચર્ચા છે, પણ તમે એનો સ્વાધ્યાય કરજો. પણ આ એક થોડું ખાસ પ્રકરણ સમજવા જેવું હતું કે મુનિરાજને નિર્મમત્વપણે જેમ દેહ હોય છે એમ નિર્મમત્વપણે વસ્ત્ર હોય તો શું વાંધો, પણ કહેશે એવું કદાપી સંભવે નહીં. અને એવું બને તો ક્યારે બને કે કોઈ આવીને એમના ઉપર નાખી જાય તો બની શકે. સમય સાહેબ, ગાથા 61 પાનું છે.
જો જીવ હોય અન દેહ તો
आचार्य तीर्थंकर तणी जीव देह बन्ने एक छे जीव थी जुदा पुद्गल मई देह ने स्तवि ने मुनि पण निश्चय नथी योग्य ए वर्णन करे नगरी तणु नहीं थाय वर्णन भूपनु जितेन्द्रियो ज्ञान स्वभावे अधिक जाने आत्मने जित मोह ज्ञान स्वभावथी जे अधिक जाने आत्मने જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો તેને ક્ષીણ મોહના મક થાય છે. ગાથા 31 છે. 31મી ગાથાની ટીકામાં અને વાત એ છે 31મી ગાથામાં પ્રથમ પ્રકારની સ્તુતિ છે 31મી ગાથામાં કે જે ગે ગાયક શંકર દોષના પરિહાર પૂર્વક છે. તો ગાથામાં કુંદકુંદ આચાર્યએ કહ્યું કે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. અધિક એટલે જુદો. અધિક એટલે શું? જુદો. કોનાથી? કે જે જીવો ઇન્દ્રિયોને, કોને? ઇન્દ્રિયોને પોતાના આત્માથી અથવા આત્માને ઇન્દ્રિયોથી જુદો જાણે એને જીતેન્દ્રિય જીન કહે છે. શું વ્યાખ્યા થઈ? જે જીવ પોતાના આત્માને, કે જેનો જ્ઞાન સ્વભાવ છે, આત્માનો સ્વભાવ કેવો છે? જ્ઞાન સ્વભાવ. તો જે જીવ પોતાના આત્માના જ્ઞાન સ્વભાવ દ્વારા ઇન્દ્રિયોને પોતાનાથી જુદી જાણે એવા જીવને જીતેન્દ્રિય જીન કહે છે. બરાબર છે? જે ગાથા છે ને, જો જીતી ઇન્દ્રિયો, કોને જીતવાની છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને જીતવાની એટલે ઇન્દ્રિયમાં કાંઈ નથી કરવાનું, ઇન્દ્રિયોને ફોડવાની પણ નથી, ઇન્દ્રિયોમાં કાંઈ નથી. જીતી ઇન્દ્રિયો, હવે ઇન્દ્રિયોનો અર્થ પણ આપણે કાલે કર્યો. તો ઇન્દ્રિયો કેટલા પ્રકારની કહી હતી? ત્રણ. દ્રવ્ય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિષય. બરાબર સમજતા જજો, બહુ આનંદ આવશે તમને, વિષય ઘણો ક્લિયર થશે. દ્રવ્ય ઇન્દ્રિયમાં તો શું છે કે શરીર પરિણામને પ્રાપ્ત આ જે દ્રવ્ય ઇન્દ્રિયો છે, આંખ કાન નાક જીભ વગેરે, એ દ્રવ્ય ઇન્દ્રિય છે. ભાવેન્દ્રિય કોને કહેવાય? ભાવેન્દ્રિય એટલે આ આત્માના જે જ્ઞાનનો ક્ષયોપશમ છે ને ઉઘાડ, કે એ ક્ષયોપશમમાં જે ઇન્દ્રિયો નિમિત્ત હોય, જ્ઞાનના ક્ષયોપશમમાં જ્યાં ઇન્દ્રિયો નિમિત્ત હોય, માને ઇન્દ્રિયોના નિમિત્તે થવાવાળો જે જ્ઞાનનો ક્ષયોપશમ છે, જ્ઞાનનો ઉઘાડ, એને ભાવિન્દ્રિય કહેવામાં આવે છે. એ આત્માના જ્ઞાન ગુણની પરલક્ષી પર્યાય છે. ઇન્દ્રિય જ્ઞાન એ પર સત્તાવલંબી જ્ઞાન છે કે જેમાં ઇન્દ્રિયો નિમિત્ત હોય. ફરીથી, જે જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત હોય એ જ્ઞાનને ભાવિન્દ્રિય કહેવામાં આવે છે. આ આંખ કાન નાક છે એ દ્રવ્યેન્દ્રિય, એ કઈ ઇન્દ્રિય છે? દ્રવ્યેન્દ્રિય. અને આ ઇન્દ્રિયો જે જ્ઞાનમાં, આત્માનું જે જ્ઞાન થઈ રહ્યું છે એમાં ઇન્દ્રિયો જ્યારે નિમિત્ત પડે તો એ જ્ઞાનને ભાવિન્દ્રિય કહેવામાં આવે છે. અને એ ભાવિન્દ્રિય ક્ષયોપશમ જ્ઞાન દ્વારા આ બધું જાણવામાં આવે છે ને, ભાવિન્દ્રિયનો જે વિષય છે એને, ભાવિન્દ્રિયના વિષયને એને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે. આ માઇક એ ઉઘાડ જ્ઞાનનો વિષય થયો ને, તો આ પણ એને પણ ઇન્દ્રિય કહે છે. તો ઇન્દ્રિયના ત્રણ અર્થ થઈ ગયા, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, અને ભાવેન્દ્રિયનો વિષય એને પણ શું કહેવાય? ઇન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયને પણ ઇન્દ્રિય કહેવાય, ભાવેન્દ્રિયને પણ ઇન્દ્રિય કહેવાય, અને ભાવેન્દ્રિયનો વિષય એને પણ શું કહેવાય? ઇન્દ્રિય કહેવાય. સમજાય છે? આ આંખ છે, આંખ એને પણ દ્રવ્યેન્દ્રિય કહેવાય, બરાબર છે? અને આંખના નિમિત્તે જે આત્માને જ્ઞાન થયું તો એને પણ શું કહેવાય? એને પણ ઇન્દ્રિય કહેવા. અને મેં આ ઘડિયાળમાં મેં જોયું અને ખ્યાલમાં આવ્યો કે ભાઈ 9:05 થઈ છે, તો ઘડિયાળ મારા જ્ઞાનમાં જણાઈ, તો આ ભાવેન્દ્રિયનો વિષય થયો. તો ઘડિયાળને પણ શું કહેવાય? ઇન્દ્રિય. સમજણ પડે છે હું જે કહેવા માગું છું? એ શ્રેયસભાઈ, એટલે થોડુંક જરા સમજજો કે આ આંખને તો આ ગાથા એટલા માટે જરા સમજવાની છે થોડી. જીતી ઇન્દ્રિયો કહ્યું ને, જીતી ઇન્દ્રિયો તો એક વચન છે કે બહુવચન? બહુવચન, એટલે ત્રણ પ્રકારની લેવાની છે. અહીંયા ત્રણ પ્રકારની ઇન્દ્રિયો. તો આંખને તો દ્રવ્યેન્દ્રિય કહેવાય, પછી આંખ સંબંધી જ્ઞાનનો ઉઘાડ એને પણ ઇન્દ્રિય કહેવાય. આંખ પણ ઇન્દ્રિય, આંખ સંબંધી જ્ઞાનનો ઉઘાડ એ પણ ઇન્દ્રિય, અને એ જ્ઞાનના ઉઘાડમાં જે વસ્તુ જાણવામાં આવી એને પણ શું કહેવાય? એને પણ ઇન્દ્રિય કહેવાય. ખ્યાલ આવે છે કે ભાવેન્દ્રિયનો વિષય, તો આ ભાવેન્દ્રિય ક્ષયોપશમ જ્ઞાનનો વિષય જે બને છે એનું નામ પણ શું છે? ઇન્દ્રિય. તમારું મકાન છે એને પણ શું કહેવાય? ઇન્દ્રિય. સમજાય છે કે નહીં? આ શરીરને પણ શું કહેવાય? ઇન્દ્રિય. અને રૂપિયા પૈસાને પણ શું કહેવાય? એ પણ ઇન્દ્રિય. જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે એને પણ શું કહેવાય? એને પણ ઇન્દ્રિય. કેમ કે વિષય કોનો છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ભાવેન્દ્રિયનો કહો અથવા ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય હોય એ બધાનું પણ શું નામ છે? ઇન્દ્રિય છે. તો એ અહીંયા કહેવા માગે છે કે આ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના જે વિષયો છે એ બધાનું એક કોમન નામ છે ઇન્દ્રિય કહો બધું. તો શું કહે છે જો હવે? જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, અધિક માને જુદો. તો અહીંયા એ કહેવું છે કે જે જીવ આ ઇન્દ્રિયોને, એટલે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો છે એ બધાથી પોતાનો આત્મા જે જ્ઞાન સ્વભાવ છે એનો, તો એને આ ઇન્દ્રિયોથી જે જીવ એને જુદો જાણે છે એને જ્ઞાની પુરુષો, વિતરાગી સંતો એવા જીવને જીતેન્દ્રિય જીન કહે છે. કોને કહેવાય? પ્રફુલભાઈ જીતેન્દ્રિય જીન. કોને કહેવાશે જીતેન્દ્રિય જીન? કે જે જીવો ઇન્દ્રિયોથી જુદો, અધિક માને જુદો, જે જીવો ઇન્દ્રિયોથી જુદો એવો પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને જુદો જાણે છે એને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે. બરાબર છે? અને મૂળ ઉત્થાનિકામાં લખ્યું કે ગે ગાયક શંકર દોષનો પરિહાર. તો આ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિષય એ બધાનું નામ છે જ્ઞેય. હમણાં એક નામ ત્રણેનું શું આપ્યું હતું? ઇન્દ્રિય. આ ગાથા થોડીક ભાઈ સમજવાની ગાથા. એ ત્રણેનું એક નામ છે ઇન્દ્રિય અને એ ત્રણેનું બીજું નામ આપવું હોય તો છે ગે. થોડું સરળ કરું, સમજો. આ બાજુ તમે ઇન્દ્રિય લો ને, ત્રણેનું કોમન નામ ઇન્દ્રિય લો, તો આ બાજુ પંચમ ભાવનું નામ આવશે અતિન્દ્રિય. આ બાજુ ઇન્દ્રિય લો એનું નામ બરાબર છે, તો આ બાજુ પંચમ ભાવનું નામ પડશે અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ. તો ઇન્દ્રિયોથી આત્માનો અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ અલગ છે. અને એ ત્રણેનું નામ તમે આપો જ્ઞેય. એ ત્રણેનું નામ તમે આપો શું? જ્ઞેય. તો આ પંચમ ભાવનું નામ પડશે શું? જ્ઞાયક. આ બાજુ તમે નામ બદલો, તમે આ બાજુ નામ બદલીશું. આ દ્રવ્યેન્દ્રિય પણ જ્ઞેય છે, ભાવેન્દ્રિય પણ જ્ઞેય, અને ભાવેન્દ્રિયનો વિષય પણ શું છે? જ્ઞેય. એ ત્રણેનું નામ તમે ગે કહો તો આ પંચમ ભાવનું નામ છે જ્ઞાયક. અને આ ગેયોથી જ્ઞાયક કેવો છે? જુદો. ગેયોથી જ્ઞાયક કેવો છે? જુદો. તો ગેયોથી જ્ઞાયક જેને જુદો જાણ્યો ને, એ જીતેન્દ્રિય જીનશે. એને ગે જ્ઞાયક શંકર દોષનો શું થઈ ગયો? પરિહાર. જુદા જુદા જાણ્યા. ફરીથી સરળ સમજો પ્રફુલભાઈ, સમજવા જેવી વાત છે જરાક. ગે બરાબર સમજો, ગે અને જ્ઞાયક લઈશું ને તો ગે ગાયક શંકર દોષનો પરિહાર એમ આપણે બોલીશું. ગે અને ગાયક લઈશું તો ગે ગાયક શંકર દોષનો પરિહાર બોલું છું. અને આ બાજુ ઇન્દ્રિય અને અતિન્દ્રિય એવું લઈશું ને તો જીતેન્દ્રિય જીન કહીશું એને. થઈ ગયું ક્લિયર? ઘણું થઈ ગયું. એ જ વસ્તુને ગે મને દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિશે એનું નામ આપણે શું આપ્યું? જ્ઞેય. તો આ બાજુ પંચમ ભાવનું નામ શું થયું? ગાયક. તો ગે અને ગાયક બેને પહેલાં શું કરતો હતો? એક જાણતો હતો. એ વખતે મિથ્યા દ્રષ્ટિ હતો અને બંનેને ભેદ જ્ઞાન દ્વારા બંનેને કેવા જાણ્યા? જુદા. તો જુદા જાણ્યા ને તો ગે ગાયક શંકર દોષનો શું થઈ ગયો? પરિહાર. પરિહાર થઈ ગયો ને, જુદા જુદા જાણી લીધા, પરિહાર થઈ ગયો. હવે આ બાજુ આવો, પરિહાર થયો તો એ જીવને શું કહેવાશે? જીતેન્દ્રિયજીન. એ જીવને શું કહેવાશે? જીતેન્દ્રિયજીન. કેમ જીતેન્દ્રિયજીન? કે આ જે પેલા દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિય વિશેનું એક નામ છે ઇન્દ્રિય, અને આ બાજુ પોતાનો અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ છે, એ બંનેને શું કર્યા? ભેદ જ્ઞાન દ્વારા જુદા જાણ્યા. તો પોતાનો અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ જાણ્યો તો એવા જીવને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે. ક્યાં અઘરું છે બોલો? હવે સરળ લાગે છે કે અઘરું લાગે છે? હા, એની એમાં માની સીધી વાત, ગે ગાયક શંકર દોષનો પરિહાર થયો ને તો થયો, એનો નાશ થયો. ગે ગાયક શંકર દોષનો નાશ થયો તો ઉત્પન્ન શું થયું? કે એને શું કહેવાયો? જીવ જીતેન્દ્રિય. ગે ગાયક શંકર દોષ હતો તો શું કહેવાતો હતો? મિથ્યા દ્રષ્ટિ. ખીચડો કરતો હતો, ગે ગાયક શંકર દોષ કરતો હતો તો મિથ્યા દ્રષ્ટિ કહેવાતો હતો. અને શંકર દોષનો પરિહાર કર્યો તો હવે શું કહેવાયો? એ જીતેન્દ્રિય જીન કહેવાયો. અને કઈ રીતે જીતાય છે ઇન્દ્રિયોને? તો ગાથામાં જવાબ આવે, જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે. માને દ્રવ્યેન્દ્રિયથી જ્ઞાન નથી થતું, આત્મા ભાવેન્દ્રિયથી નથી જાણતો, અને આ ભાવેન્દ્રિયના વિષયો છે એનાથી પણ એનું જાણવું નથી, આત્માનો સ્વયં પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એના અવલંબને આ ઇન્દ્રિયોને જેને જુદી જાણી એને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે, એ ટીકામાં કહે છે. જુઓ જરાક. હા, કેમ કે તમે જોશો ને, 31મી ગાથાની જે ઉત્થાનિકા છે ને, ઉત્થાનિકામાં 67 પાના પર ઉત્થાનિકામાં, એમાં ગે ગાયક શંકર દોષનો પરિહાર એમ કર્યું ને, પરિહાર એને એને નિશ્ચય સુધી કહે. અને ગાથામાં ગે ગાયક શંકર દોષ એવું ના લખ્યું, ગાથામાં તો જીતી ઇન્દ્રિયો અને પછી છેલ્લે લખે ભાખે જીતેન્દ્રિય તેને. હા, તો જીતેન્દ્રિય કોને કહેવાય? જીતેન્દ્રિય જીન કોને કહેવાય? કે જેને શેનો પરિહાર કર્યો? ગે ગાયક શંકર દોષનો પરિહાર કર્યો, શું કહેવામાં આવે છે? જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે. એટલે જીતેન્દ્રિય જીન માને કોને જીતી? કે ઇન્દ્રિયોને જીતી. ઇન્દ્રિયોને જીતી એટલે શું કર્યું? કે ગેયોને ગાયકથી કેવા જાણ્યા? જુદા જાણ્યા. એનું નામ ઇન્દ્રિયોને જીતવું છે. હા, જુઓ ટીકામાં त्रीजी लाइन से ने, अनादि अमर्याद रूप बंद पर्यायना वशे जेमा समस्त स्वप्न विभाग अस्त थई गयो छे, अर्थात जेव आत्मानी साथे एवी एक थई रही से के भेद देखातो नथी, एवी शरीर परिणाम ने प्राप्त जे द्रव्येन्द्रियो तेमने तो निर्मल भेद अभ्यासनी प्रवीणता थी प्राप्त जे अंतरंग में प्रगटति सूक्ष्म चैतन्य स्वभाव तेना अवलंबन्ना बड़ बड़े सर्वथा पोता थी जुदी करी ए द्रव्येन्द्रिय नु जीतवू थयु। अने द्रव्येन्द्रिय ने जीतवा मा काई द्रव्येन्द्रिय मा काई करवानू नथी, जीतवू एटले द्रव्येन्द्रिय थी पोताना आत्मा ने केवो जाण्यो जुदो जाण, एनु नाम द्रव्येन्द्रिय ने जीतवू छे। એટલે ભૂલ શું કરતો હતો કાલે વાત કરીએ, દ્રવ્યેન્દ્રિય એટલે જે લખ્યું શરીર પરિણામને પ્રાપ્ત, આ તમારે ખાસ યાદ રાખવાનું, શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો, આ આંખ નાક કાન એ બધા કોના પરિણામને પ્રાપ્ત છે, શરીર પરિણામને પ્રાપ્ત છે। કાલે આપણે એક વાત કરી હતી ને થોડીક જરાક, કે આ હરીશભાઈ 31મી ગાથા જે ઉપર જે કલર છે ને, હા એ ગ્રીન કલર છે ને, ગ્રીન કલરથી ગાથા લખી છે, એ તમને ચશ્માથી જણાય છે કે આંખથી જણાય છે, બોલો શેનાથી જણાય છે, ચશ્માથી કે આંખથી? હા આ ગ્રીન કલર છે, શેનાથી જણાય, ચશ્માથી કે આંખથી? કે ચશ્મા કાઢીને કે વંચાતું નથી, ચશ્મા પહેરે તો વંચાય છે, કે ચશ્માથી? ગુરુદેવ સાથે વાત થઈ હતી ને, સ્વામીજીને પ્રશ્ન કોઈ કે ચાલો ચર્ચા કરવી આપણે, ચશ્માથી જ્ઞાન થાય કે આંખથી જ્ઞાન? ગુરુદેવ કહી ગયું થઈ ચર્ચા, થઈ ગઈ ચર્ચા, હા હા ચર્ચા થઈ ગઈ। આ એમ જ માને છે કે જ્ઞાન ચશ્માથી થાય છે, આંખથી જ્ઞાન થાય છે, તો આંખ શું છે? દ્રવિન્દ્રિય છે। બાળપોથીમાં પાઠ આવે છે કે હું જીવ છું, હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, શરીર કાંઈ જાણતું નથી, તેથી હું અને શરીર બંને કેવા છીએ? તો એ જેમ શરીર અજીવ છે, શરીરમાં જ્ઞાન નથી, શરીર કંઈ જાણતું નથી ને, તો આપણા બાબુભાઈ છે ને, નાના બાબુભાઈ એક પાઠ તૈયાર કરાવે છોકરાઓને, કે શરીરનો પાઠ છે એમ કાનનો પાઠ બોલો, કાનનો પાઠ, આંખનો પાઠ, કે જેમ શરીર અજીવ છે એમ નહીં, આંખ અજીવ છે, કેમ કે આંખ કોના પરિણામને પ્રાપ્ત છે? શરીર પરિણામને પ્રાપ્ત। તો જે પાઠ શરીરનો છે એ જ પાઠ કોનો આવશે? આંખનો। એ જ પાઠ કોનો આવશે? એ જ પાઠ કોનો આવશે? જીભનો પાઠ આવશે। તો શરીર અજીવ છે એની જગ્યાએ શું બોલો? આંખ અજીવ છે। પછી આંખનો પાઠ પૂરો કરો, પેલા આંખ અજીવ છે, જો અજીવ શરીરનો પાઠ બોલું છું, પેલા શરીર અજીવ છે, શરીરમાં જ્ઞાન નથી, શરીર કાંઈ જાણતું નથી, બરાબર? શરીર અજીવ છે, શરીરમાં જ્ઞાન નથી, શરીર કાંઈ જાણતું નથી। એવી રીતે આંખનો પાઠ શું થશે? આંખ અજીવ છે, પછી આંખમાં જ્ઞાન નથી, આંખ કાંઈ જાણતું નથી, બરાબર છે ને? એવી રીતે કાન, કાન અજીવ છે, કાનમાં જ્ઞાન નથી, કાન કાંઈ જાણે નહીં, બોલો કાનથી સંભળાય કે આંખથી સંભળાય? કાનથી સંભળાય કે આંખથી? હા હા। હવે જીભનો પાઠ બોલો, જીભનો, જીભ અજીવ છે, જીભમાં જ્ઞાન નથી, અને જીભ કાંઈ જાણે નહીં, બોલો। લીંબુ ખાટું હોય શેનાથી ખબર પડે? જીભ ઉપર મૂકવાથી કે આંખ ઉપર મૂકવાથી? લીંબુ ખાટું હોય કઈ રીતે ખબર પડે? હા આ તમે રસોઈ બનાવો ચાખો છો કે નહીં પહેલાં કેવું બન્યું છે? તો શેના પર મૂકવાથી ખબર પડે છે? જીભ ઉપર મૂકવા કે નાક ઉપર મૂકવાથી? હા હે જીભ ઉપર મૂકવાથી ખબર પડે ને? હા તો પછી મળદું હોય ને, મળદું તો મળદાના જીભ ઉપર મૂકીએ તો ખબર પડે કે ના પડે? જો જીભ ઉપર મૂકવાથી જ્ઞાન થતું હોય તો મળદાના જીભ ઉપર મૂકીએ તો પણ એને જ્ઞાન થવું જોઈએ ને? પણ એ બતાવે છે કે જીભ ઉપર મૂકવાથી જ્ઞાન થતું જોવામાં આવતું નથી। એક બીજી રિયલ ઘટના કહું, અમારા ત્યાં ગામમાં એક કંદોઈ છે, કંદોઈ, હવે કંદોઈની તો મૂળ જીભ ને નાકનો જ મોટો સંબંધ હોય ને, તો સૂંઘવું ને બનાવું ચાખવું, હવે એને એક્સિડન્ટ થઈ ગયો ને, એક્સિડન્ટ થઈ ગયો તો એની જીભ છે, પણ એને એવું થઈ ગયું છે કે જીભને નાક છે હવે એવું કામ નથી કરતા, છે પોતે કંદોઈ બોલો હવે જીભ ઉપર મૂકે, પણ કે મને ખબર નથી પડતી કોઈ જાતની ટેસ્ટની. અને તમને અમારા કાકા હતા એક, તમને તો ખ્યાલ હશે એ બધી, અમારા કાકા હતા એમને શરીરમાં એવો જાતિનો રોગ થઈ ગયો, કેન્સર ટાઈપનો, તો આ જીભની અંદર એ જ, તો ગમે તેવો મોઢા પર કોઈ પણ જાતનો પદાર્થ મૂકવામાં આવે ને તો પણ કોઈ જાતિનું ફિલિંગ જ ના થાય, ખબર જ ના પડે બોલો. તો એ શું બતાવે છે કે જો જીભથી જ્ઞાન થતું હોય તો પછી જીભ ઉપર પદાર્થ મૂકવાથી એને પણ જ્ઞાન થવું જોઈએ ને, તો એ બતાવે છે કે જ્ઞાન આત્માથી થાય છે. અને બીજી વાત થોડી કરું કે સિદ્ધ ભગવાન છે કે નહીં, ભગવાન સિદ્ધ ભગવાનને કયા કયા વસ્તુનો કેવો સ્વાદ છે ખબર છે કે નહીં, તો એમને જીભ વગેરે છે કાંઈ નથી, તો પણ જ્ઞાન થાય છે ને. સિદ્ધ ભગવાનનું મેં એટલા માટે છેલ્લે લીધું કે પહેલાં અત્યારે આપણી વાત કરીએ ને, જે કેમ કે કોઈ અન્ય મતીઓ સિદ્ધ ભગવાનને માને નહીં કે કોણે ભગવાન, આપણે આપણી વાત કરો ને સીધી, પણ આ પણ લોજિકથી ખ્યાલ આવે છે કે જીભ હોય ને પદાર્થ મૂકીએ તો પણ ખ્યાલ નથી આવતો. એ બતાવે છે કે આ દ્રવ્ય ઇન્દ્રિયોમાં જ્ઞાન છે નહીં, એનાથી જાણવું થાય નહીં, એ જડ અજીવ છે. અને આ જીવને સૌથી વધારે પ્રેમ કોના ઉપર છે, આ શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો ઉપર વધારે પ્રેમ છે ને. એ કહે છે ગે ગાયક શંકર દોષ છે, શંકર દોષ છે. સ્કૂલમાં શીખવા માટે જાય ને ત્યાં ધૂંધું શીખવાડે, શીખવા જાય ત્યાંથી માય બોડી નિબંધ હોય છે ને, માય બોડી મારું શરીર, તો શું શીખવાડે એને શ્રેષભાઈ કે મારે બે, આઈ હેવ ટુ હેન્ડ, આઈ હેવ ટુ લેગ, આઈ હેવ ટુ ઇયર્સ, બોલો શીખવાડે ને. ગુજરાતીમાં પણ એવું શીખવાડે, હિન્દી સ્વાહિલીમાં કેવું શીખવાડે છે, અહીંયા જુદું શીખવાડે છે, સ્વાહિલીમાં પણ તમારી શીખવાડે છે. બધે ઊંધું ઊંધું હવે આ પહેલી જ ભૂલ પાયાની કે મારી બે આંખ છે, કે આત્માની આંખ હોય કે ના હોય, રૂપિયા ખર્ચીને ખોટું ભણાવવાનું, લાખ લાખ બબે લાખના ડોનેશન આપીને ઊંધું ભણવા જાય, બોલો એને પાઠશાળામાં છોકરાઓને ના મોકલે, હે હા જરૂરી છે સંસારમાં રખડવા માટે, હા હે હા હા. ગુરુદેવશ્રી કેટલું ભણ્યા હતા, હે હે, અરે ચાર ચોપડીની શું વાત કરો છો, એ સ્વામીજીના વ્યાખ્યાનમાં હજારો વાર વાત આવી કે કાલનો કઠિયારો હોય અને કલમનો કયે ન આવડતો ને કેવલ જ્ઞાન લઈને ઊભા થઈ જાય, હે. શિવભૂતિ મુનિરાજ હતા ને, શાસ્ત્રના શબ્દોનું પણ જ્ઞાન નહોતું, અને આવે છે કહે તુષમાસ મુનિ શિવભૂતિ પાયો કેવલ જ્ઞાન રે જીનવાણી, જીનવાણી જાન સુજાન રે જીનવાણી. શિવભૂતિ મુનિરાજ કાંઈ યાદ રહે જ નહીં અને કેવલ જ્ઞાન લઈને ઊભા થઈ જાય. શીખવાડ્યું એમના ગુરુએ, શીખવાડ્યું કે જ્ઞાન અને રાગ જુદા છે, જ્ઞાન અને રાગ જુદા, યાદ ન રહે ભૂલી ગયા. અને કોઈ માતા બહેન દાળ અને ફોતરા પૂછ્યું કે આ શું કરો છો, કે આ દાળમાંથી ફોતરા અલગ કરું છું, દાળ માં ઋષ માં તુષ બસ, આને અંદરમાં જામી ગયા ને કેવલ જ્ઞાન લઈને ઊભે થઈ ગયા. હા, અને જે આપણે ઉઘાડ જ્ઞાનનો કે આ બધું યાદ રહે યાદ રહે યાદ રહે, એવા હજારો કેસ જોવામાં આવે છે કે કોલેજમાં ફર્સ્ટ નંબર આવે અને મગજ છટકી જાય, બધું જ્ઞાન ગાયબ થઈ જાય, આખી જિંદગી દુકાનમાં ગાડી હોય પણ છોકરાઓના નામ ભૂલી જાય, ધંધા વ્યાપારમાં કઈ શું ચીજ છે એનું પણ ભૂલી જાય છે. એ જ્ઞાનની શું કિંમત છે કે જે જ્ઞાનનો આજે મદ કરે છે, બીજા બોલમાં આવશે ભાવેન્દ્રિયમાં. હા, એ તો મોહીજી એ જાતિની પરસ્પર આચાર્ય પણ કરે કે ભણ્યા વગર ચાલે, ભણ્યા વગર ચાલે, ભણ્યા વગર ચાલે. હે બસ, સ્વસંવેદન પૂર્વકનું જ્ઞાન છે ને, એ કલશમાં લખ્યું, કલશ ટીકામાં 12માં કે 13માં, આત્માની અનુભૂતિ એ અપૂર્વ લબ્ધિ છે, દ્વાદશાંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી ભાઈયા. હે, એવી વાત છે. કઈ લાઇબ્રેરી? વાત એવી છે, ભાવેન્દ્રિયના વિષયમાં આવશે, અત્યારે અત્યારથી ચાલે છે દ્રવિન્દ્રિયનો વિષય, ભાવેન્દ્રિયમાં એની ચર્ચા આવશે, પણ તમે વાત કાઢી છે તો થોડો ખુલાસો એનો પણ કરી દઉં કે આ લાઇબ્રેરી જે જિનાયતનમાં જે જીનવાણી છે ને, એ જીનવાણી જ્ઞાની ધર્મ ભગવાનની ઓમ ધ્વનિમાં આવેલી આ વાત અંદરમાં લિપિબદ્ધ થયેલી છે.
અને ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવાન એમ કહે છે, અને આ જીનવાણી પણ એમ કહે છે કે તમારો ઉપયોગ અમારામાં જશે ને તો શાસ્ત્રમાં રમવાવાળી બુદ્ધિને પણ વ્યભિચારીણી કહી છે. સાંભળવું છે આ, એ ગુજરાત સમાચાર ને સંદેશ ને ટીવીમાં રમવાવાળો વ્યાપાર એ તો સંસારમાં રખડવાનો વ્યાપાર છે, પણ ભગવાનની પૂજાના પરિણામ થાય છે અને આ શાસ્ત્ર વાંચવાના જે પરિણામ થાય છે એ પણ આ બોલમાં બીજા નંબરમાં કહે છે. ઇન્દ્રિય જ્ઞાન છે, પરસત્તાવલંબી જ્ઞાન છે અને શાસ્ત્રમાં વિધાન છે આ, કેમ કે બુદ્ધિ પોતાની છે. વ્યભિચાર કોને કહેવાય કે બીજાની પાસે જઈને વ્યભિચાર કહેવામાં આવે, એમ જ્ઞાન પોતાનું છે. જ્ઞાન કોનું છે? પોતાનું. અને જ્ઞાન પોતાનું પોતામાં ન રમે, જ્ઞાન જ્ઞાયકમાં ન રમે અને બહારના ગેયોમાં રમવા જાય એને વ્યભિચાર કહેવામાં આવે છે ભાઈયા. અને એ જીનવાણી પોતે કહે છે, આ કોઈના ઘરની વાત નથી, આ તો ભગવાનના ઘરની વાત છે આ. અને એટલા માટે કહે છે કે એ જીનવાણીનું કહેવું તો એવું છે કે તું આમાં ન જો, પણ અમે જે આમાં શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે ને એ શુદ્ધાત્માના શરણમાં તું ચાલ્યો જા. એટલે આ સમજો, આ બંધ કરવાની વાત નથી, પણ એ જ્યાં જોવાનું કહે છે ત્યાં જોવાની વાત છે. એને બંધ કરવાને ખોલવાવાળા આપણે છીએ કોણ ભાઈયા? ખ્યાલ આવે છે કે નહીં? હા હા હા, ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય, અનાર્ય એ છે, એટલો આશ્રય લેવો પડે છે. પણ પુણ્ય પાપ અધિકારમાં કહ્યું તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે, કેમ કે ભગવાનની વાણી સાંભળવાના પરિણામ એ પણ શુભભાવ છે અને સંસારમાં દાખલ કરવાવાળા છે. તો આ નિશ્ચય સ્તુતિ તો એને કહે છે, ભગવાનના સમશરણમાં જાય અને દિવ્ય ધ્વનિનું શ્રવણ કરતો હોય ને અને ભગવાનની સામે જોવાનું બંધ કરીને અંદરમાં ચાલ્યો જાય તો ભગવાનની અસલી સ્તુતિ તો એ છે. એમાં ભગવાનનો અવિનય નથી, ભગવાનનો સાચો વિનય તો એ છે. કેમ કે ત્રણ લોકના નાથ તો એ કહે છે કે તું મારી સામે જોઈશ ને તો એ મારી સાચી સ્તુતિ નથી. મારી સાચી સ્તુતિ તો એ છે કે જેમ અમે અમારા સ્વરૂપમાં ડૂબ્યા છીએ ને તો અમારી સામે જોઈને તું તારા સ્વરૂપમાં ડૂબી જાય તારે, એ સાચી સ્તુતિ તો એ છે ભાઈયા. હા, એ જાતિના ભૂમિકા અનુસારના એવા સ્ટેપ આવે છે આ. જો ગુરુદેવ ખૂબ ખુલાસા કરે છે, ભગવાનને જે રાગ થયો ને જેના ફલમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ, એ રાગથી ભગવાનને શું લાભ થયો બોલો? જે રાગથી તીર્થંકર પ્રકૃતિ બંધાઈ એનાથી ભગવાનને શું લાભ થયો? કેમ કે જે રાગથી તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ને એ રાગ તો દુઃખદાયક છે, એ રાગ તો દુઃખદાયક છે. અને જ્યારે પ્રકૃતિ ઉદયમાં આવી, ઉદય કયા ગુણસ્થાનમાં આવી? તેરમામાં. એ વખતે તો રાગ છે નહીં, એ વખતે વિતરાગ થઈ ગયા છે. તો ભગવાનને એ રાગથી શું લાભ થયો? કાંઈ નહીં, એક વાત. અને બીજી વાત, ભગવાનની વાણી સાંભળવાનો રાગ છે ને એનાથી જીવને શું લાભ થાય છે? કે ભગવાનની દિવ્યધ્વનિ ખરે છે, તો દિવ્યધ્વનિ ખરે છે તો દિવ્યધ્વનિ પ્રત્યેનું લક્ષ્ય છે ને એ તો રાગ છે, રાગ છે ત્યાં દુઃખ છે. તો પછી કહે છે કે એ સાંભળવાનો રાગ, એમાં જે વાત આવી ને શુદ્ધાત્માની, તો એ રાગ તોડીને અંદરમાં ચાલ્યો ગયો ને તો જ્યાં સુધી વાણી તરફનું લક્ષ્ય હતું ત્યાં સુધી રાગ એનાથી લાભ નહોતો. એ રાગને તોડીને અંદરમાં વિતરાગ સ્વભાવમાં ગયો, લાભ તો થયો છે. આ પરમ અધ્યાત્મની વાતો છે ભાઈયા. હે, મુમુક્ષુનું હૃદય હોય ને તો આ વાત સાંભળીને એકદમ ઝડકી ઉઠે કે ઓહો, મને તો આ વાતની ખબર જ નથી આ. હા, એટલા માટે શ્રીમદ લખ્યું કે વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂલ ઔષધ જે ભવ રોગના કાયરને કાયરોના કાળજા કંપવા લાગે છે. કે અરે આ શું કહો છો તમે? આ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ એ અપરાધ ભાવ. અરે મોક્ષ પાઉડની 16 નંબરની ગાથામાં ગુરુદેવ હજારો વાર વાત કરી, એ અરહંત ભગવાન એમ કહે છે કે પર દવાઓ દુઃખ ગઈ. બરાબર છે ને રાયચંદભાઈ? હા, સ્વદવાઓ સુખ ગઈ ને પર દવાઓ દુઃખ ગઈ, પરદ્રવ્યના લક્ષે દુર્ગતિ થાય છે. અરહંત ભગવાન એમ કહે છે કે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. દુકાન ધંધો વ્યાપાર છોકરા એ તો પરદ્રવ્ય છે, એ વાત તો ગઈ ખાડામાં. પણ અનંત ભગવાન એમ કહે છે, આ જીનવાણી એમ કહે છે કે અમે તારા માટે શું છીએ? પરદ્રવ્ય છીએ. અને જ્યાં સુધી તારો ઉપયોગ અમારામાં રમશે ને તારી દુર્ગતિ થશે, સંસાર મળશે, પંચમ ગતિની પ્રાપ્તિ નહીં થાય. પણ અમે જે પંચમ ભાવને બતાવીએ છીએ, અમે જે પંચમ ભાવના શરણમાં ગયા છીએ, અમે જેનું ધ્યાન કરીએ છીએ, એના શરણમાં તું તારા શુદ્ધાત્માના શરણમાં જઈશ ને તો તારું કલ્યાણ થશે. આ વાત તો આવી છે ભાઈયા. આ પરમ સત્ય, આ ગુરુદેવશ્રીનો ઉપકાર છે, આ પ્રભાવના તો આ છે ભાઈયા. હા જુઓ, આ તો ભાઈએ પ્રશ્ન કર્યો રતિભાઈ, એટલે ખુલાસો સારો થઈ ગયો ભાઈ. હા 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 જુઓ, એટલે પહેલાં દીધું કે ને, ઉપદેશ તો ઊંચે ચડવા માટે આપવામાં આવે છે. ઉપદેશ તો ઊંચે ચડવા માટે. આ જીનવાણી તું બંધ કરે ને, બંધ શું કામ કરવાની છે? વાંચતા વાંચતા અંદરમાં ભાવ એવો આવ્યો ને, અંદરમાં ચાલ્યો ગયો તો જીનવાણી બંધ થઈ ગઈ તારા માટે. બંધ થઈ ગઈ માની ઉપયોગ ત્યાં બસ. હા, હું એના માટે એક વાત કહું છું કે અમારા ત્યાં શિબિરમાં પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ આ શાસ્ત્ર વાંચી વાંચીને આમાં શું વાંચ વાંચ કરવાનું? તું એમ કહું પ્રભુલભાઈ કે દુકાનના ચોપડામાં રૂપિયા હોય છે કે નથી હોતા? ચોપડામાં રૂપિયા હોય કે ના હોય, હવે તમારે ટીવી કે શું કે કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો, પણ એને ચોપડા સમ એમાં રૂપિયા હોય કે ના હોય? ના હોય ને, તો દુકાનના ચોપડામાં શું જોજો કરવાનું? ચીમનભાઈ, ચોપડામાં શું જોજો કરવાનું બોલો? બાગડાજી, ચોપડે મેં રૂપિયા હોતા હૈ નહીં હોતા હૈ ના? અભી કોમ્પ્યુટર વગેરે જો ઉસમે રૂપિયા હોતે હૈ નહીં હોતે હૈ ના? તો ભાઈ ચોપડા કેમ જોવાના? શરદભાઈ, કેમ જોવાના ચોપડા? રૂપિયા તો છે એની અંદર, મતલબ શેનાથી છે? આપણે ધંધો વ્યાપાર શેના માટે કરીએ છે? રૂપિયા માટે વ્યાપાર કરીએ છે, ને ચોપડામાં તો રૂપિયા છે નહીં, તો પછી શા માટે જોવાના ચોપડા? ખ્યાલ કે આ દુકાનના ચોપડા છે ને, એ કોને બતાવે છે? રૂપિયાને બતાવે છે કે આની પાસેથી લેવાના છે, આને એ બતાવે છે ને, એટલો એનો ઉપકાર છે. એટલે એટલા માટે એમાં રૂપિયા નથી, એમાં જીનવાણી માતા છે ને, એમાં શુદ્ધાત્મા નથી, આમાં ભગવાન આત્મા પંચમ ભાવ જીનવાણીમાં નથી, પણ આ જીનવાણી માતા એ ભગવાન આત્માને શુદ્ધાત્માને બતાવે છે, એટલા માટે આને નમસ્કાર કરવાનો ભાવ, એટલા માટે આનો અહોભાવ, એટલા માટે આને માથે લઈને બોલી બોલવાનો ભાવ એટલા માટે આવે છે. દસ દસ હજાર લાખ લાખમાં બોલી આના એટલા માટે જ આવે છે, એટલા માટે આની બોલી બોલાય છે કે ભગવાન આત્માને બતાવે છે ભાઈ. ખ્યાલ એ ઉપકાર છે આ. ગુજરાત સમાચારને સંદેશ હોય છે એની બોલી બોલાય છે, એને નીચે લઈને પાથરીને આપણે સૂઈ જઈએ છીએ, અને આને માથે લઈને ચાલીએ છીએ આપણે. જીનવાણીનો કેટલો વિનય હોય છે આ. અને આ બધું શાસ્ત્રમાં લખેલું નથી હોતું. સહેજમાં જીવને એના આત્માનું કલ્યાણ કરવાનો ભાવ હોય ને, એને સહેજમાં એનો વિનયનો ભાવ આવ્યા વગર રહેતો નથી. આ જીનવાણી જે હોય છે ને, હવે હું તમને વાત આવી છું કે આ જીનવાણી જે આપણે સ્વાધ્યાય કર્યા પછી આ સમયસાર શાસ્ત્ર આમ છે તો આમ સીધું મુકાય. ખ્યાલ આવે કે ને, આ આ શાસ્ત્ર જે આપણે સુલટું મૂકીએ છીએ કે ઉલટું મૂકીએ છીએ, જેમ ત્રણ લોકના નાથ જીનેન્દ્ર ભગવાન છે ને, એને જેમ ઉલટા ન કરાય, એમાં જીનવાણીને પણ ઉલટી ન મુકાય. આત્મધર્મ છે, કોઈ પણ છે ને ધાર્મિક પુસ્તક છે, એને સુલટું મૂકવું જોઈએ, ઉલટું ન મુકાય, નીચે ન મુકાય. આ આમ આમ લગાવીને આમ પણ પાનું યાદ ન રહે તો આમ વળાય પણ નહીં પાનું. આમ ઘણાની યાદ હોય ને, વાડીને મૂકી રાખે એટલે એ વળાય નહીં, જીનવાણી છે. ખ્યાલ આવે કે ને. અને મેં કહ્યું ને, આવું શાસ્ત્રમાં લખેલું ના મળે એ વાત અલગ છે, પણ સહેજમાં જીવને જેની એવી જાતિનો ઉપકાર હોય એને વ્યવસ્થિત રાખવાનો એનો ભાવ આવ્યા વગર રહે નહીં. સહેજમાં આવું ભાવ આવે આ, જેમ હા એવી જાતિનો સેલ્ફ, જેમ ભોગ વિલાસની વસ્તુ હોય ને, એને કેવી સાચવી સાચવીને મૂકે છે કે નહીં, સંભાળીને કેવી રીતે મૂકે છે, દાગીના વગેરેને એને છૂટું રખડતું મૂકે છે, એવી રીતે આનો પણ વિનય હોય છે ભાઈયા. ગુરુદેવે બધું શીખવાડ્યું છે. ગુરુદેવે પ્રથમાનુયોગ પણ શીખવાડ્યો છે, કરણાનુયોગ પણ શીખવાડ્યો છે, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચારે અનુયોગ શીખવાડે. ગુરુદેવે શીખવાડવામાં કાંઈ બાકી રાખ્યું નથી. કહેવાય ને, જ્યાં જ્યાં ભૂલ છે ત્યાં ત્યાં આપણી જ ભૂલ છે. બાકી સ્વામીજી તો બધું ખોલીને ગયા છે. 45 વર્ષ સુધી એમને હે આ ભેદ વિજ્ઞાનની ભગવાન આત્માની હાટડી ખોલી હતી આ, હે જેનામાં જેટલી તાકાત હોય એટલું અંદરમાંથી મેળવીને ન્યાલ થઈ જાઓ ભાઈયા. ગુરુદેવના પ્રવચનમાં આવે છે એક વાત પૂરું કે વિપુલાચલ પર્વત ઉપર ભગવાનની ઓમધ્વનિ સૌથી પહેલાં કરીને વિપુલાચલ પર્વત ઉપર ભગવાન મહાવીર સ્વામીએ હાટડી ખોલી. હાટડી એટલે દુકાન. હા, ગુરુદેવના આમ સાંભળેતા એવી મસ્તી આવે. ભગવાને વિપુલાચલ પર્વત ઉપર હાટડી ખોલી અને લોકો માલ લેવા માટે આવ્યા. એમાં કોઈએ કેવલ જ્ઞાન લીધું, કોઈએ મુનિદીક્ષા અંગીકાર કરીએ, કોઈએ સમ્યક દર્શનનો માલ લીધો, કોઈએ મહાવ્રતનો માલ લીધો, કોઈ અણુવ્રતનો માલ લીધો, લોકો નિહાલ થઈ થઈને ચાલ્યા ગયા ભાઈયા. ભગવાનની સમશરણમાં તો આવો માલ વેચાય છે, સંસારમાં રખડવાનો માલ ભગવાનની કોલેજમાં વેચાતો નથી ભાઈ. એ મેડિકલને તમારા એન્જિનિયરિંગની કોલેજોમાં રખડવાનો માલ વેચાય છે, અને ભગવાનની કોલેજમાં તો ભગવાન બનવાનો માલ વેચાય છે ભાઈયા. હે કહ્યું ને, પીતા આવડે તો પીયા. હા, એ સ્વામીજી કહેતા ને સહેજે સમુદ્ર ઉલ્લસ્યો. હા રાજનભાઈ શું કહેતા હતા, હે સમુદ્રમાં ભરતી આવે ને, તમારા મંબાસામાં દરિયો હશે ને, એમાં ભરતી આવે, સમુદ્રમાં શંખલા પણ હોય અને મોતી પણ હોય, શંખલા ને મોતી બે હોય, અને ભરતી આવે તો બે ઉછળે અને બધા હાથ નાખે. તો સ્વામીજી કહેતા ભાગ્યશાળી હોય ને એના હાથમાં મોતી આવે, અને ભાગ્યનો પેલો કર્મનો ફૂટેલો હોય એના હાથમાં શંખલા આવે. આપણે બધા ભાગ્યશાળી છીએ ને કે આપણા ભાગ્યમાં ગુરુદેવ દ્વારા ભગવાન બનવાનું જે શાસ્ત્ર છે, ભગવાન બનવાની વિધિ એમને બતાવી. ભાઈ આપણે ભાગ્યશાળી છીએ, બાકી તો લોકો પુણ્યમાં ધર્મ માનીને રોકાઈ ગયા, ક્રિયાકાંડમાં ધર્મ માનીને રોકાઈ ગયા. માને આપણા હાથમાં શંખલા નથી, આપણા હાથમાં શું આવ્યું છે, મોતી આવ્યા છે ભાઈયા. વાત તો એવી છે ભાઈયા, બધા વીજળીના ઝપકારે શું કરવાનું છે, એને પરોવી લેવાની, બસ વાત એટલી છે. બાકી ઘડીકમાં દેહ છૂટી જશે. આ કાલે જ વાત થઈ હતી ને આપણે ભાઈ, જો એક વાત બહુ સમજવી કે ક્યાંય બ્રહ્માં નહીં રહેતા, કે સંસ્કાર નાખીએ સંસ્કાર નાખીએ સંસ્કાર નાખીએ આગલા આગલા ભાવમાં, એનો મતલબ તું તારી જાત સાથે જબરજસ્ત ચીટિંગ કરી રહ્યો છે. જબરજસ્ત, એનાથી કોઈ મોટું ચીટિંગ નથી. કેમ, કેમ કે હવે સંસ્કાર નાખવાનો ટાઈમ નથી, હવે અનુભૂતિ કરવાનો ટાઈમ છે. હા, ગયા ભાવે સંસ્કાર નાખ્યા છે માટે તો મળ્યું છે, સંસ્કારના બહાને તું શિથિલતાને પોષે છે, સમજાય છે કે નહીં. અને મેં કાલે કહ્યું હતું ને કે અહીંયાથી દેહ છૂટી જશે તો સ્વર્ગમાં જઈશ, સ્વર્ગમાંથી કદાચ ફરી મનુષ્ય કાં તો ત્રિયંશ એ પ્રમાણે ગતિ ચાલશે ને, અને મિથ્યા દર્શનને મિથ્યા દર્શનમાં રહ્યો ને તો ગેરંટીથી નરકમાં જવું પડશે ભાઈ. મિથ્યા દર્શન સહિત જીવ્યો તો કે નહીં હું નરકમાં નહીં જઉં નહીં જઉં નહીં જઉં, પણ સ્વર્ગ અને મનુષ્યના ભાવ લિમિટેડ હોય છે મિથ્યા દર્શનપૂર્વક, એના ભાવો લિમિટેડ જે ગણતરી શાસ્ત્રમાં વિધાન છે એટલા જ હોય, અને પછી તારે નિયમથી ક્યાં જવું પડે, નરકમાં જવું જ પડે. આ અને નરકમાં પણ એ પંચ પરાવર્તનમાં એના સમય છે, 10,000 વર્ષને એક સમય, બે સમય, ત્રણ સમય, એ પ્રમાણે પરાવર્તનના કાળ છે, એ જવું પડે. અને એનાથી છૂટવું હોય તો આ જે જીતેન્દ્રિય જીન પહેલા નંબરમાં બનવું પડશે, અને જીતેન્દ્રિય જીન નહીં બને ગે ગાયક શંકર દોષનો પરિહાર નહીં કરે ત્યાં સુધી તારું કલ્યાણ થવાનું નથી ભાઈ. અહીંયા કોઈ આશીર્વાદનો ધંધો નથી ચાલતો કે આશીર્વાદ આપે ને આનું કલ્યાણ થઈ જાય, એવો આ માર્ગ નથી ભાઈ. આ જાતે કમાણી કરવાની વાત છે ભાઈ.